વચનામૃત ગઢડા પ્રથમનું 73મું કામનું રૂપ. જીવ બીજો દેહ ધરે ત્યારે કામ ઉદય થવાનું કારણ. નિષ્કામીનું લક્ષણ. શ્રી કૃષ્ણ ભગવાનના દ્રષ્ટાંતે સાંખ્યમત ને યોગ કળાને ગ્રહણ કરવાની રીત. નિર્વાસનિક થવાનો ઉપાય. મન અર્પણ કર્યું હોય ને ન કર્યું હોય તેના લક્ષણ. સંવત 1876ના ચૈત્રવદી અમાસને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે ઉત્તરાદે 12 ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી તથા શ્વેત ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી આદિક મોટેરા સાધુ 4 તથા 50ને આશરે હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ગોપાળાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કામનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વીર્ય એ જ કામનું રૂપ છે. પછી આશંકા કરી જે, વીર્ય તો 7 ધાતુ માઇલો ધાતુ છે, માટે એ જ કામનું રૂપ કેમ કહેવાય અને તે વીર્યની ઉત્પત્તિ શાણે કરીને છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, મનોવહા નામે નાડીને વિશે મન રહ્યું છે. તે મનને વિશે જ્યારે સ્ત્રી સંબંધી સંકલ્પ થાય છે ત્યારે જેમ દહીં હોય તે રવાઈએ કરીને મથાય ત્યારે ઘી હોય તે સર્વ ઉપર તરી આવે છે, તેમ સ્ત્રી સંબંધી સંકલ્પે કરીને વીર્ય જે તે શરીરમાંથી મથાઈને મનોવહા નામે નાડીને વિશે ભેળું થઈને શિશ્ન દ્વારે આવે છે અને જેને વીર્ય શિશ્ન દ્વારે ન આવે તે ઉર્ધ્વરેતા પુરુષ કહેવાય અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાય. અને શ્રી કૃષ્ણ ભગવાને રાસ ક્રીડાને વિશે સ્ત્રીઓનો સંગ કરીને પણ વીર્યપાત થવા દીધો નહીં, તે માટે ઉર્ધ્વરેતા બ્રહ્મચારી કહેવાણા ને કામને જીત્યો, માટે વીર્ય તે જ કામનું રૂપ છે. જેણે વીર્યને જીતીને વશ રાખ્યું તેણે કામને જીત્યો. પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, જ્યારે દેહને બાળી દે છે ત્યારે સપ્તધાતુ દેહ ભેળા બળી જાય છે, માટે જો વીર્ય જ કામનું રૂપ હોય તો દેહ ભેળે વીર્યને બળવે કરીને કામ પણ બળી ગયો જોઈએ, ત્યારે એ જીવ બીજા દેહમાં જાય છે ત્યારે કામના કેમ ઉદય થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સૂક્ષ્મ દેહ ભેળું વીર્ય રહે છે, તે સૂક્ષ્મ દેહને યોગે કરીને સ્થૂળ દેહ ઉદય થઈ આવે છે. જેમ ભૂત હોય તે સૂક્ષ્મ દેહ પ્રધાન હોય, પછી સૂક્ષ્મ દેહમાંથી સ્થૂળ દેહને ધરીને સ્ત્રીનો સંગ કરે છે, તે સ્ત્રીને ભૂત થકી બાળક ઉત્પન્ન થાય છે, માટે સૂક્ષ્મ દેહ ભેળું જ વીર્ય રહે છે. પછી વળી ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું છે, શિવજી ઉર્ધ્વરેતા હતા પણ મોહની રૂપને જોઈને વીર્યપાત થયો, તેમ જેના દેહમાં વીર્ય હોય ને તેને જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો યોગ થાય ત્યારે વીર્યપાત થયા વિના રહે નહીં, માટે જ્યાં સુધી દેહમાં વીર્ય હોય ત્યાં સુધી નિષ્કામી કેમ કહેવાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શિવજીને પણ એટલી યોગ કળામાં ખોટ કહેવાય છે અને જેને જાગ્રત અથવા સ્વપ્નને યોગે કરીને સ્ત્રીના સંકલ્પ થકી વીર્યપાત થાય તો તેને પાકો બ્રહ્મચારી કહેવાય નહીં, માટે આ સંસારમાં દ્રઢ બ્રહ્મચર્ય વાળા તો એક નર નારાયણ ઋષિ છે અને તે નર નારાયણનો આપણે આશ્રય છે. તેના પ્રતાપ થકી ધીરે ધીરે એ નર નારાયણનું ભજન કરીને આપણે પણ એ સરખા જ નિષ્કામી થાશું અને દેહમાં જે વીર્ય રહે છે તેને બાળી નાખવાને અર્થે યોગી કેટલાક પ્રકારનું યત્ન કરે છે. અને શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને નૈષ્ઠિક બ્રહ્મચર્ય રાખ્યું તે એવું સામર્થ્ય તો ભગવાનમાં જ હોય, પણ બીજાથી એમ રહેવાય નહીં। માટે બીજા યોગીને તો જાગ્રતમાં અથવા સ્વપ્નમાં સ્ત્રીનો સંકલ્પ ન થાય એવું યત્ન કરવું। પછી શુક મુનિએ પૂછ્યું છે, દ્વારિકામાં 16108 જે ભગવાનની સ્ત્રીઓ તે પણ ભગવાનના મનને ચડાવવાને સમર્થ ન થતી હવી, એમ કહ્યું છે ને એક એક સ્ત્રીને વિશે 10-10 પુત્ર ને એક એક પુત્રી થઈ એમ પણ કહ્યું છે, તેનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, દ્વારિકાની વાત બીજી છે ને વ્રજની બીજી છે। દ્વારિકામાં તો ભગવાન સાંખ્ય મતને આશ્રયા હતા। તે સાંખ્ય મતવાળો હોય તે દેહ, ઇન્દ્રિયો, મન સર્વ થકી પોતાનું સ્વરૂપ ભિન્ન સમજે ને સર્વ ક્રિયાને કરતો થકો પોતાને અકર્તા સમજે ને તે ક્રિયાએ કરીને હર્ષ શોકને પામે નહીં, એ મતને ભગવાન આશ્રયા હતા। માટે ભગવાનને નિર્લેપ કયા અને ભગવાન દ્વારિકામાં જે સાંખ્ય મતને આશ્રયા હતા તે મત તો જનક જેવા રાજાઓનો છે। જેમ રાજા ગૃહસ્થાશ્રમમાં રહીને પ્રભુને ભજે તે જ સાંખ્ય મતને અનુસરે, એમ ભગવાન પણ ગૃહસ્થાશ્રમમાં હતા અને દ્વારિકાના રાજા કહેવાતા હતા। માટે સાંખ્ય મતને અનુસર્યા થકા એમ નિર્લેપ હતા અને વૃંદાવનને વિશે તો યોગ કળાને આશ્રયા હતા। તે સ્ત્રીઓનો સંગ કરીને પણ નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું। એ ઠેકાણે તો પોતાને વિશે નર નારાયણ ઋષિપણું દેખાડ્યું। તે શ્રીમદ ભાગવતમાં કપિલ દેવે દેવહૂતિ પ્રત્યે કહ્યું છે, જે સ્ત્રી રૂપ જે મારી માયા તેને જીતવાને અર્થે નર નારાયણ ઋષિ વિના બીજો કોઈ સમર્થ નથી। માટે શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓને સંગે રહીને કામને જીત્યો અને જ્યારે દુર્વાસા ઋષિ આવ્યા ત્યારે ભગવાને સર્વ ગોપીઓને અન્નના થાળ ભરીને મોકલવા માંડી। ત્યારે ગોપીઓ બોલી છે, અમે યમુનાજી કેમ ઉતરશું? પછી શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે, યમુનાજીને એમ કહેજો જે જો શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી હોય તો અમને માગ દેજો। પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો। પછી સર્વે ગોપીઓ ઋષિને જમાડીને બોલી છે, અમારે આડા યમુનાજી છે તે અમે ઘરે કેમ કરીને જાશું? પછી ઋષિએ કહ્યું છે, કેમ કરીને આવ્યા હતા? પછી ગોપીએ કહ્યું છે, અમે યમુનાજીને એમ કહ્યું છે શ્રી કૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માગ દેજો। એટલે યમુનાજીએ માગ દીધો, પણ હવે કેમ કરીને ઘરે જઈએ? પછી દુર્વાસા ઋષિ બોલ્યા છે, યમુનાજીને એમ કહેજો જે દુર્વાસા ઋષિ સદા ઉપવાસી હોય તો માગ દેજો। પછી ગોપીઓએ એમ કહ્યું ત્યારે યમુનાજીએ માગ દીધો। ત્યારે ગોપીઓના મનને વિશે અતિ આશ્ચર્ય થયું, પણ ભગવાનનો તથા તે ઋષિનો જે મહિમા તેને ન જાણી શકતી હવી। અને ભગવાન તો નૈષ્ઠિક વ્રત રાખીને ગોપીઓને સંગે રમ્યા હતા, માટે બ્રહ્મચારી હતા, અને દુર્વાસા ઋષિ તો વિશ્વાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન તેને વિશે પોતાના આત્માને એક કરીને સર્વે ગોપીઓના થાળ જમી ગયા। માટે ઋષિ પણ ઉપવાસી જ હતા ને અન્ન તો સર્વે ભગવાનને જમાડ્યું હતું। માટે એવા અતિ મોટા હોય તેની ક્રિયા કળ્યામાં આવે નહીં, અને સાંખ્યવાળાને ખોળીએ તો હજારો જડે, પણ યોગ કળાએ કરીને ઉર્ધ્વ રહેતા હોય એવા તો એક નર નારાયણ જ છે। અથવા જે નર નારાયણના અનન્ય ભક્ત હોય તે પણ તેના ભજનને પ્રતાપે કરીને દ્રઢ બ્રહ્મચર્ય વાળા થાય છે, પણ બીજાથી થવાતું નથી। અને જેને ઇન્દ્રિય દ્વારે કરીને જાગ્રત અથવા સ્વપ્નમાં વીર્યનો પાત થાય છે તે બ્રહ્મચારી કહેવાય નહીં, અને જે સ્ત્રીનો અષ્ટ પ્રકારે ત્યાગ રાખે છે તે તો બ્રહ્મચર્યને માર્ગે ચાલ્યો છે, તે હવે નર નારાયણને પ્રતાપે કરીને ધીરે ધીરે દ્રઢ બ્રહ્મચારી થશે. અને જ્યારે અમે નાના હતા ત્યારે એમ સાંભળ્યું હતું જે વીર્ય તો પરસેવા દ્વારે કરીને પણ નીકળી જાય છે, પછી તે વીર્યને ઉર્ધ્વ રાખવાને સારું અમે બે પ્રકારની જળબસ્તી શીખ્યા હતા અને કુંજર ક્રિયા શીખ્યા હતા અને કામને જીત્યા સારું કેટલાક આસન શીખ્યા હતા અને રાત્રિએ સૂતા ત્યારે ગોરખ આસન કરીને સૂતા, જેણે કરીને સ્વપ્નમાં પણ વીર્યનો પાત થવા પામે નહીં. પછી તે કામ જીત્યાનું એવું સાધન કર્યું જે શરીરમાંથી પરસેવો જ નીકળે નહીં અને ટાળ તડકો પણ લાગે નહીં. પછી અમે રામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે સ્વામીએ પરસેવો વળ્યા સારું બધે શરીરે આવળના પાટા બંધાવ્યા હતા તો પણ શરીરમાં પરસેવો આવ્યો નહીં. માટે કામ જીત્યાનું સાધન તો સૌથી ઘણું કઠણ છે. એ તો જેને ભગવાનના સ્વરૂપની ઉપાસનાનું દ્રઢ બળ હોય અને અતિશય પંચ વિષયમાંથી નિર્વાસનિક થયો હોય અને તે નિર્વાસનિકપણાની અતિશય ગાંઠ બંધાણી હોય તો તે પુરુષ ભગવાનને પ્રતાપે કરીને નિષ્કામી થાય છે. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, નિર્વાસનિક થયાનું કારણ તે આવી વાત સાંભળવી તે છે કે વૈરાગ્ય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, વૈરાગ્ય તો એકલો ટકી શકે નહીં, અંતે જાતો નાશ થઈ જાય છે. અને જ્યારે આત્મનિષ્ઠા હોય અને ભગવાનની મૂર્તિનું યથાર્થ જ્ઞાન હોય પછી એમ વિચારે છે, હું તો આત્મા છું, સચ્ચિદાનંદ રૂપ છું અને પિંડ બ્રહ્માંડ તો માયિક છે ને નાશવંત છે, માટે હું ક્યાં ને એ પિંડ બ્રહ્માંડ ક્યાં, અને મારા ઈષ્ટદેવ જે શ્રી પુરુષોત્તમ ભગવાન તે તો અનંત કોટી બ્રહ્માંડના આધાર જે અક્ષર તે થકી પણ પર છે, તે ભગવાનનો મારે દ્રઢ આશરો થયો છે. એવા વિચારમાંથી જે વૈરાગ્ય ઉદય થાય તે વૈરાગ્ય જ્ઞાને યુક્ત કહેવાય ને એ વૈરાગ્યનો કોઈ કાળે નાશ થાય નહીં. જેમ અગ્નિ બળતો હોય તેને માથે જળ પડે તો ઓલાઈ જાય, અને વડવાનળ અગ્નિ સમુદ્રને વિશે છે તે જળનો ઓલાવ્યો ઓલાતો નથી, તેમ જે જ્ઞાને યુક્ત વૈરાગ્ય છે તે તો વડવાનળ અગ્નિ તથા વીજળીનો અગ્નિ તેવો છે, તે કોઈ કાળે ઓલાય નહીં અને તે વિના બીજા વૈરાગ્યનો તો વિશ્વાસ આવે નહીં. અને અમારો જે વૈરાગ્ય તે તો જેવો વીજળીનો અગ્નિ તથા વડવાનળ અગ્નિ તે સરખો છે. તે અમારા સ્વભાવને તો જે અતિશય અમારે ભેળા રહ્યા છે તે જાણે છે, અને જે છેટે રહે છે તેને અમારો સ્વભાવ જાણવામાં આવતો નથી. અને આ મુકુંદ બ્રહ્મચારી છે તે ભોળા જેવા જણાય છે તો પણ અમારા સ્વભાવને યથાર્થ જાણે છે, જે મહારાજ તો આકાશ જેવા નિર્લેપ છે અને એમને કોઈ પોતાનું પણ નથી અને પારકું પણ નથી. એવી રીતે જો અમારા સ્વભાવને જાણે છે તો જેવા ઈશ્વરમાં ગુણ હોય તેવા ગુણ બ્રહ્મચારીમાં વર્તે છે, અને અંતર્યામી સૌમાં રહ્યા છે તે ભાઈ ભાઈને મનમાં એમ સમજાવે છે જે બ્રહ્મચારીમાં કોઈ વાતની ખોટ નથી. તે એવા રૂડા ગુણ આવ્યાનું કારણ એ છે જે મોટા પુરુષને વિશે જે નિર્દોષ બુદ્ધિ રાખે છે તે પોતે સર્વે દોષ થકી રહિત થાય છે, અને જે મોટા પુરુષને વિશે દોષ પરટે છે તે દોષના પરઠનારની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, અને કામાદિક જે શત્રુ તે સર્વે તેના હૈયામાં આવીને નિવાસ કરે છે. પછી એ સત્પુરુષને વિશે દોષ બુદ્ધિનો પરઠનારો જે પુરુષ તેના હૈયામાં ભૂંડા ઘાટ પણ પીડ્યા કરે છે, અને એ સત્સંગ કરે છે તોય પણ દુખ્યો મટે નહીં, અને જે બુદ્ધિમાન છે તે તો અમારે સમીપે રહીને અમારી સર્વ પ્રકૃતિને જાણે છે જે જેટલા સંસારમાં મોહ ઉપજાવનારા પદાર્થ ધન સ્ત્રી અલંકારાદિક તથા ખાન પાનાદિક છે તે કોઈમાં મહારાજને હેત નથી. અને મહારાજ તો સર્વથકી ઉદાસી છે અને કોઈકને દયા કરીને પાસે બેસવા દે છે કે જ્ઞાન વાર્તા કરે છે તે તો કેવળ તેના જીવના કલ્યાણને અર્થે દયા કરીને કરે છે. અને જે મૂર્ખ હોય તે તો પાસે રહે તોય પણ અમારા સ્વભાવને એમ ન જાણે અને છેટે રહે તે પણ એમ ન જાણે. અને આ વાત સમજાય પણ તેને જેને આત્મનિષ્ઠા હોય અને તે આત્માને વિશે પરમેશ્વરની મૂર્તિને ધારીને તેની ભક્તિ કરતો હોય અને પોતે બ્રહ્મરૂપ થઈ ગયો હોય તોય પણ ભગવાનની ઉપાસનાનો ત્યાગ કરે નહીં. માટે આત્મનિષ્ઠા ને ભગવાનની મૂર્તિનો મહિમા સમજ્યા થકી કોઈ પદાર્થને વિશે વાસના રહેતી નથી. અને વાસના ટળ્યા પછી જેવું પોતાના દેહનું પ્રારબ્ધ હોય તેવા સુખ દુઃખને ભોગવે ખરો પણ ઇન્દ્રિયોની તીક્ષ્ણતા મટી જાય છે. અને મનોમય ચક્રની જે ધારા તે તો ઇન્દ્રિયો છે. તે જ્યારે બ્રહ્મ ને તેથી પર જે પરબ્રહ્મ તેનું સાક્ષાત દર્શન થાય છે ત્યારે બુઠિયું થઈ જાય છે. પછી જેમ કોઈ પુરુષે લીંબુ ચૂસ્યા હોય ને દાંત અતિશય અંબાઈ ગયા હોય ને પછી તેને ચણા ચાવવા પડે ત્યારે તેથી કોઈ રીતે ચવાય નહીં અને અતિશય ભૂખ્યો થયો હોય તો તે ચણાને ગળી જાય પણ ચવાય નહીં, તેમ જેણે આત્માનો ને ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે તેને કોઈ લોકના વિષય સુખને વિશે આનંદ થાય નહીં. અને દેહનું પ્રારબ્ધ હોય ત્યાં સુધી ખાન પાનાદિક સર્વે ભોગ ભોગવે ખરો પણ જેમ દાંત અંબાઈ ગયા હોય ને ચણા આખા ગળી જાય એમ ભોગવે અને વાસના ટળવી એ પણ કામ અતિશય ભારે છે. વાસના તો સમાધિનિષ્ઠ થાય તો પણ રહી જાય છે અને સમાધિ થયા કેડે તો બ્રહ્મના સ્વરૂપમાંથી દેહમાં કોઈ રીતે અવાતું નથી. અને જો અવાય છે તો તેના ત્રણ હેતુ છે. તેમાં એક તો જો કંઈ સંસારના સુખની વાસના હોય તો સમાધિમાંથી પાછો દેહમાં આવે અને કાં તો અતિ સમર્થ હોય તે સમાધિમાં જાય ને પોતાની ઈચ્છાએ પાછો દેહમાં આવે અને કાં તો કોઈ પોતા થકી અતિ સમર્થ હોય તે પાછો સમાધિમાંથી દેહમાં લાવે. એ ત્રણ પ્રકારે સમાધિમાંથી પાછો દેહમાં આવે છે. અને જ્યારે સમાધિ થાય છે ને તેમાં બ્રહ્મનું દર્શન થાય છે ત્યારે કોટી કોટી સૂર્ય સરખો બ્રહ્મનો પ્રકાશ દેખીને જો થોડી સમજણ હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનની જે મૂર્તિ છે તેને વિશે ન્યૂનપણું સમજે અને બ્રહ્મમાં અધિકપણું માની લે એટલે ઉપાસનાનો ભંગ થયો. માટે પ્રત્યક્ષ મૂર્તિને વિશે અતિ દ્રઢ નિશ્ચય થયો જોઈએ તો સર્વે કામ સરે. અને અમે પણ એમ નિશ્ચય કર્યો છે જે કોઈ અમને સાચો થઈને મન અર્પે અને લેશ માત્ર અંતરાય રાખે નહીં તો તેમાં અમે કોઈ વાતની કસર રહેવા દઈએ નહીં. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેણે મન દીધું હોય તેના કેવા લક્ષણ હોય અને મન ન દીધું હોય તેના કેવા લક્ષણ હોય? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેણે મન અર્પણ કર્યું હોય તેને જો પરમેશ્વરની વાત થતી હોય તથા પરમેશ્વરના દર્શન થતા હોય અને તે સમયે જો પોતે ન હોય તો તેની અતિશય પોતાના હૈયામાં દાઝ થાય. અને જ્યારે ભગવાનની વાત સાંભળે તથા ભગવાનના દર્શન કરે તેને વિશે અધિક અધિક પ્રીતિ થતી જાય પણ તેમાંથી મન પાછું હટે નહીં. અને પરમેશ્વર જ્યારે કોઈકને પરદેશ મૂક્યાની આજ્ઞા કરતા હોય ત્યારે જેણે મન અર્પ્યું હોય તેના મનમાં એમ થાય છે जो मुने आज्ञा करे तो बुरानपुर तथा काशी ज्या मुके त्या राजी थको जाओ। एवी रीते परमेश्वर ना गमता मा रहीने जे राजी रहतो होय ते तो हजारो गाव गयो होय तोय अमारी पासे छे। अने जेने एवी रीते मन न अर्प्यु होय ने ते अतिशय अमारे समीपे रहतो होय तोय ते लाखो गाव छेटे छे। अने जेने अमने मन न अर्प्यु होय तेने तो उपदेश करता पण बीक लागे जे शू जाणीए सवळू समसे के अवळू समसे। एवी रीते मन अर्प्यु होय ने न अर्प्यु होय तेना लक्षण छे। इति वचनामृत गढ़ा प्रथम नु 73।
गढ़ा प्रथम ना 73 वचनामृत नी रहस्यार्थ प्रदीपिका टीका आमा प्रश्न 6 छे। जे मैं पहली बाबत मा श्रीजी महाराजे कह्युं छे के वीर्य कामनू रूप छे। बीजी बाबत मा वीर्य सूक्ष्म देह भेळुं रहे छे। त्रीजी बाबत मा स्त्रीना संकल्प थी वीर्यपात थाय ते काचो ब्रह्मचारी छे। अने स्त्रीनो संकल्प न थाय एवुं यत्न करवुं। चौथी बाबत मा देह इंद्रियों थी पोताने जुदो समझीने शास्त्रनी मर्यादा प्रमाणे क्रिया करे तेमा पोताने अकर्ता समझे ने हर्ष शोक पामे नहीं ए सांख्य वाळानु लक्षण छे। अने स्त्रीनो संग करे तो पण ऊर्ध्व रहेता रहे ते तथा अमारे विषे पोताना आत्मानी एकता करीने पोताने मुखे अमने जमाड़ी दे ते योगवाळानु लक्षण छे। पांचमी बाबत मा अमारी उपासना थी तथा निर्वासनिक पणाथी दृढ़ निष्कामी थवाय छे। छठी बाबत मा आत्मनिष्ठा ने अमारु ध्यान ने यथार्थ ज्ञाने सहित वैराग्य ए वासना जीत्यानो उपाय छे। सातमी बाबत मा मोटा पुरुषनी विषे निर्दोष बुद्धि राखे ते दोषे रहित थाय छे ने दोष परठे ते भ्रष्ट थाय छे। आठमी बाबत मा आत्मनिष्ठा ने अमारी मूर्तिनो महिमा समझे तेने वासना रहती नथी। नवमी बाबत मा वासना समाधिमाथी पाछो खेंची लावे एवी बलवान छे। दसमी बाबत मा समाधिमा ब्रह्मना प्रकाशमा अधिकपणु माने तो अमारी उपासनानो भंग थाय छे। माटे आ मूर्तिनो दृढ़ निश्चय करवो। अग्यारमी बाबत मा अमारे विषे अधिक प्रीति थवानु कारण ते अमारी वार्ता तथा दर्शन विना रहवाय नहीं ते छे। अने मन अर्प्यु होय ने न अर्प्यु होय तेना लक्षण कह्या छे। प्रश्न एक। त्रीजा प्रश्न मा ब्रह्मचर्य कह्युं तेनु शुं रूप हशे। उत्तर एक। स्थूल देहे करीने शिक्षापत्री निष्काम शुद्धि धर्मामृत तेमा कहेला नियम पाळे तथा तेमा देश काळे फेर पड़वा दे नहीं तथा स्वप्नमा वीर्यपात थाय के मनमा संकल्प थाय तेनु प्रायश्चित करी नाखे ते कनिष्ठ ब्रह्मचर्य कहवाय। अने मनमा संकल्प थावा दे नहीं ते मध्यम ब्रह्मचर्य कहवाय। अने ऊर्ध्व रहता रहे ते उत्तम ब्रह्मचर्य कहवाय ने ते यथार्थ निष्कामी कहवाय। તેના ઉપાય લોયાના પહેલા વચનામૃતમાં તથા મધ્યના 33મા વચનામૃતમાં કહ્યા છે. આ ત્રણ પ્રકારના બ્રહ્મચર્યમાં કનિષ્ઠ બ્રહ્મચર્ય પાળે તેના ઉપર પણ શ્રીજી મહારાજ ને સંત પ્રસન્ન થાય અને જેમ જેમ વિશેષ નિષ્કામી થાય તેમ તેમ વિશેષ પ્રસન્નતા થાય છે. પ્રશ્ન 2. નર નારાયણનો આપણે આશરો છે, તે આપણે નર નારાયણને ભજને કરીને તથા એમને પ્રતાપે કરીને નર નારાયણ જેવા જ નિષ્કામી થાશું એમ શ્રીજી મહારાજે આમાં કહ્યું. અને જેતલપુરના 5મા વચનામૃતમાં અમે જ નર નારાયણ છીએ એમ કહ્યું છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર 2. કેટલાક વચનામૃતોમાં શ્રીજી મહારાજ પોતે ભગવાનપણે બોલ્યા છે અને કેટલાકમાં પોતાના ભક્ત ભેળા ભળીને પોતે ભક્તપણે બોલ્યા છે. તે લોયાના 13મા વચનામૃતમાં જો ભગવાન સરખા થઈ જવાતું હોય તો એવડો દાખલો શું કરવા કરીએ, અને અમદાવાદના 7મા વચનામૃતમાં હું જ પુરુષોત્તમ છું એમ કહ્યું છે. માટે જ્યારે ભક્તપણે બોલ્યા હોય ત્યારે પોતાના ભક્તોને શીખવવાને અર્થે મનુષ્ય ભાવ જણાવીને મનુષ્ય ભાવે બોલ્યા છે એમ જાણવું, અને જ્યારે ભગવાનપણે બોલ્યા હોય ત્યારે પોતાને સ્વરૂપે બોલ્યા છે એમ જાણવું. માટે ભગવાન તો શ્રીજી મહારાજ એક જ છે, અને આમાં નર નારાયણનો આશરો છે એમ કહ્યું છે. તે નર નારાયણ નામે પોતાને જ કહ્યા છે, અને આશરો તથા ભજન તે પોતાનું જ કરવાનું કહ્યું છે. પ્રશ્ન 3. ચોથા પ્રશ્નમાં શ્રી કૃષ્ણ ભગવાને પોતાને વિશે નર નારાયણ ઋષિપણું દેખાડ્યું એમ કહ્યું, તે નર નારાયણ ઋષિ કિયા જાણવા, અને ઋષિપણું દેખાડ્યું તે કેવી રીતે સમજવું? ઉત્તર 3. આ ઠેકાણે બદ્રિક આશ્રમને વિશે નર નારાયણ રહ્યા છે તે કહ્યા છે, અને નર નારાયણ ઋષિપણું દેખાડ્યું એમ કહ્યું છે. તે નર નારાયણમાં ઉર્ધ્વ રેતાપણાનો ગુણ છે, તે એમાં આવેલો તે ગુણ દેખાડ્યો એમ જાણવું. માટે ઉર્ધ્વ રેતાપણાનો ગુણ દેખાડવા પૂર્વક જાણવું, પણ નર નારાયણપણું બતાવ્યું એમ ન જાણવું. પ્રશ્ન 4. બદ્રિકાશ્રમમાં નર નારાયણ રહ્યા છે તેને ભજને કરીને ઉર્ધ્વ રેતા થાય કે નહીં? ઉત્તર 4. શ્રી કૃષ્ણ, નર નારાયણ, વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર તથા શ્રીજી મહારાજ એ સર્વેને ભજને કરીને ઉર્ધ્વ રેતા થાય છે, અને જન્મ મરણથી રહિત પણ થાય છે. પણ સર્વોપરી એવું આત્યંતિક કલ્યાણ તે તો શ્રીજી મહારાજને ભજને કરીને જ થાય છે. પ્રશ્ન 5. ચોથા પ્રશ્નમાં અતિશય નિર્વાસનિક કહ્યું, તે કેવી સમજણવાળાને જાણવો? ઉત્તર 5. મૂર્તિમાન મૂળ અક્ષર કોટી સુધીના ઐશ્વર્યની કે સુખની સારપ્ય ન રહે, અને શ્રીજી મહારાજની મૂર્તિ સિવાય ને મૂર્તિના સુખ સિવાય શ્રીજી મહારાજના તેજરૂપ ધામને વિશે પણ પ્રીતિ ન રાખે તે અતિશય નિર્વાસનિક જાણવો. પ્રશ્ન 6. શ્રીજી મહારાજના તેજરૂપ ધામમાં પ્રીતિ ન રાખવી એવું કિયા વચનામૃતમાં કહ્યું છે? ઉત્તર 6. લોયાના 14મા વચનામૃતમાં અમે ને અમારા મુક્ત વિના અમારું તેજ એકલું દેખાય તો કષ્ટ પામવું એમ કહ્યું છે, માટે તેજમાં પ્રીતિ ન રાખવી. પ્રશ્ન સાત. પાંચમા પ્રશ્નમાં આત્મનિષ્ઠા કહી તે કેવી જાણવી? ઉત્તર સાત. શ્રીજી મહારાજના તેજરૂપ જે અક્ષરધામ, તે રૂપ પોતાના આત્માને માનવો, તે આત્મનિષ્ઠા આ ઠેકાણે કહી છે. પ્રશ્ન આઠ. અનંત કોટી બ્રહ્માંડ કિયા જાણવા, ને બ્રહ્માંડોના આધાર અક્ષર કહ્યા, તે કિયા જાણવા? ઉત્તર આઠ. મૂળ અક્ષર રૂપી બ્રહ્માંડ કહ્યા છે અને પોતાના તેજને અક્ષર કહ્યું છે, તે મૂળ અક્ષરનું આધાર છે. પ્રશ્ન નવ. પાંચમા પ્રશ્નમાં બ્રહ્મનું સ્વરૂપ કહ્યું તથા દશમી બાબતમાં બ્રહ્મનો પ્રકાશ કહ્યો, તે સ્વરૂપ તથા પ્રકાશ કહ્યો, તે શો સમજવો? ઉત્તર નવ. શ્રીજી મહારાજના તેજરૂપ બ્રહ્મ જ્યોતિની કિરણના પ્રકાશને બ્રહ્મનું સ્વરૂપ તથા પ્રકાશ કહ્યો છે. આનો વિસ્તાર પ્રથમના 33મા વચનામૃતના ત્રીજા પ્રશ્નોત્તરમાં છે. પ્રશ્ન દસ. પાંચમા પ્રશ્નમાં સમાધિવાળો શ્રીજી મહારાજની મૂર્તિથી બ્રહ્મના પ્રકાશને અધિક માને છે એમ કહ્યું, તે શ્રીજી મહારાજ કરતા પ્રકાશને અધિક શાથી માનતો હશે? ઉત્તર દસ. જ્ઞાનની અપક્વતા છે, તેથી એણે શ્રીજી મહારાજની મૂર્તિના સુખનું અતિશયપણું ને કારણપણું જાણ્યું નથી, માટે તે સમાધિમાં પ્રથમ બ્રહ્મનો પ્રકાશ દેખે, તે પ્રકાશને અધિક માનીને તેના સુખમાં જોડાઈ જાય અને શ્રીજી મહારાજને બ્રહ્મના પણ કારણ ને આધાર ને પર સમજે તો તેમાં બંધાય નહીં. ઇતિ ગઢડા પ્રથમના 73મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.